તારીખ 24/2/1993 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 16
ઉત્પાદવી ધ્રુવમાં ધ્વંસ છે એ ટીકાળી લેવો છે. કારણ શુદ્ધ પર્યાયમાં એનું વર્તમાન લેવું છે. એમાં ભૂત ભવિષ્યનું માળું નથી લેવું. હવે એમ કેમ લીધું કે અવલંબન વર્તમાનમાં લેવાનું છે. ભૂત ભવિષ્યના પદાર્થનો અવલંબન લઈ શકાતું નથી. પદાર્થ ભલે ત્રિકાળી છે તો પણ એનું વર્તમાન છે એનું જ અવલંબન લેવાય છે. કારણ શુદ્ધ પર્યાયનો જે વિષય છે એ કાર્ય શુદ્ધ થવા માટેનું જે કારણ છે એના અનુસંધાનમાં એ વાત છે. જે શુદ્ધ કાર્ય શુદ્ધ પર્યાય પરિણમે એનું કારણ કેવું, એનું કારણ કયું, એનું કારણ શું. તો અનંત ગુણનું એક રૂપ છે. એ અનંત ગુણનું એક રૂપનું જે વર્તમાન છે કે જે અવલંબનનો વિષય છે અને એને ભાવાત્મક દ્રષ્ટિથી જોવામાં આવે તો તે સ્વાકાર ભાવે રહેલું છે. અનંત ગુણનું એક રૂપ તત્વ સ્વાકાર ભાવે રહેલું છે. સ્વાકારમાં શું છે કે સ્વપણે જેનું ભાવભાષણ થાય છે. આકાર એટલે સ્વભાવ, આકાર એટલે એનું ચોક્કસ સ્વરૂપ. શું જેમ કે આકાશ છે તો એનો કોઈ ક્ષેત્રનો આકાર ન મળે, પણ જ્ઞાનમાં આકાશ કેવું હોય એ ભાષે તે આકાશનું આકાર સમજાય હોય એમ કહેવાય. શું જેમ કે છદ્મસ્થ જીવને જ્ઞાન સાકાર છે અને દર્શન નિરાકાર છે. છે તો બે ચૈતન્યના અંશો છે, એક ચેતનાના બે અંશો છે, એક ચેતના સામાન્ય અને એક ચેતના વિશેષ. તો ચેતના સામાન્ય નિરાકાર કહ્યું દર્શનને અને જ્ઞાનને સાકાર કહ્યું તો ત્યાં આકૃતિ નથી લેવી. પણ છદ્મસ્થને જ્ઞાન પોતાના જ્ઞાનમાં સમજાય છે, પકડાય છે, સ્પષ્ટ પકડાય છે એનું સ્વરૂપ, એને ત્યાં સાકારપણું કહ્યું. જ્યારે દર્શનનું સ્વરૂપ એને ગ્રહણ થતું નથી માટે એને નિરાકાર કહ્યું. જ્ઞાનમાં દર્શનને સમજી શકે પણ પકડી ન શકે, ન્યાયથી એને સમજી શકે પણ એ દર્શન ઉપયોગને પકડી ન શકે. જ્યારે જ્ઞાનોપયોગને પકડી શકે છે માટે એને ત્યાં દર્શનને નિરાકાર કહ્યું અને જ્ઞાનને સાકાર કહ્યું. એમ અહીંયા કારણ શુદ્ધ પર્યાયને સ્વાકાર ભાવે રહેલું અનંત ગુણનું વર્તમાન એને કારણ શુદ્ધ પર્યાય કીધી છે. શું આ એક એવો વિષય છે, કારણ શુદ્ધ પર્યાયનો વિષય એવો છે કે જો જીવ પૂરી તૈયારી સાથે એને સમજે તો કાર્ય શુદ્ધ રૂપે પરિણમન ચાલુ થઈ જાય. નહીતર ક્ષોભ સમમાં જાણ પણ ઓછા વધતા અંશે થાય. શું જેવું થવું જોઈએ એવું ન થાય, કેમ કે વિષય ઘણો સૂક્ષ્મ છે. સૂક્ષ્મ એ રીતે છે કે ઉત્પાદ વ્યયની પાર જવાનું છે. આમાં જે ધ્રુવ તત્વ છે એ ઉત્પાદ વ્યયની પાર છે. તો ઉત્પાદ વ્યયની પાર જઈને જેનું અવલંબન લેવાનું છે અને કેવી એનું અવલંબન લેતા કેવો ભાવ આવવો જોઈએ કે સ્વાકાર ભાવે અનંત ગુણનું એક રૂપપણે મારું સ્વરૂપ છે જે વર્તમાનનો અર્થ કે અત્યારે મોજૂદ છે. વર્તમાનનો અર્થ શું? અત્યારે મોજૂદ છે. શુદ્ધ પરિણામે એની સાથે વાત છે. વિભાવરૂપ પરિણામે તો એવું તો નથી. આમાં એક વર્તમાનમાં એક અસાધારણ મર્મ રહેલો છે મોજુદગીનો અને અનંત ગુણનું એક રૂપ પણ પોતાપણે છે. શું એટલે સ્વાકાર ભાવે દીધો. શું મોજુદગીમાં શું મર્મ છે? બિન હૈયા અત્યાર સુધી પોતે પોતાની બિન હૈયાતીને સ્વીકારી છે. રાગની એટલે પરદ્રવ્યની અને પરભાવની હૈયાતી સ્વીકારી છે એટલે પોતાની બિન હૈયાતી સ્વીકારી છે એટલે એને ભાવમરણ કહ્યું છે. મૃત્યુમાં શું છે કે આત્માનો નાશ નથી થતો, પણ પોતાની બિન હયાતી નો સ્વીકાર છે. આજે ડોક્ટર એમ કે ભાઈ હવે આ કઈ રોગ મટે એવી પરિસ્થિતિ છે નહી, તમે મૃત્યુ માટે તૈયારી કરવી હોય એ કરી લો એમ કે. એટલે કોઈને બોલાવા કરવા હોય તો બોલાવી લે, મળવું કરવું હોય તો મળી લે. બરાબર. ત્યારે માણસને શેનું દુઃખ થાય છે કે મારી બિન હયાતી થઈ જશે? કોઈ આત્મા બિન હયાત થાય છે? આત્માની યાદ નથી મળતી, પણ એને એ પ્રકારનો અનુભવ થાય છે મિથ્યા કે જાણે મારો નાશ થઈ જશે. એ જેટલું આઘાતજનક છે એના પ્રત્યાઘાત રૂપે લઈએ તો એની મોજુદગી છે. શું એની મોજુદગી છે? આમાં એમ જ છે ને, માણસ કોઈ માણસને તમે સૂતેલો જુઓ તો એની હયાતીમાં કાંઈ એને ફિકર નથી, પણ એમ કે ભાઈ સૂતેલો નથી, નથી ત્યાં શરીરમાં આત્મા ત્યાં નથી, તો કેટલો બધો ફેર પડે છે બિન હયાતીનો. હે એમ થઈ જાય. અચ્છા, એને એને ઉલટાવીએ આપણે કે એકવાર ડોક્ટરે એમ કે ભાઈ આ તો બધું પૂરું થઈ ગયું છે કામ, આમાં હવે કાંઈ નથી. શું અને એ જે બિન હયાતીના જે પ્રત્યાઘાત આવે એ પ્રત્યાઘાત શરૂ થાય અને પેલો માણસનું હલનચલન ચાલુ થાય તો બગા સુખાય તો સીધો. હે કેટલો બધો ફેર પડે હયાતીનો, બિન હયાતીમાંથી હયાતીનો. આ એટલો મોટો ફેર પડે છે અહીંયા. એ તો પરદ્રવ્ય છે તો એટલો ફેર પડે છે, અહીં તો સ્વદ્રવ્ય છે, બહુ મોટો ફરક પડે છે. કારણ શુદ્ધ પર્યાયનો વિષય એ એક એવો વિષય છે કે જો જીવ તથારૂપ પાત્ર થઈને, તથારૂપ અધિકારી થઈને એ વિષયને સ્પર્શે તો પરિણમન થઈ જાય, કેમ કે એ તો શુદ્ધ કાર્યનું કારણ છે. એ તો કોઈ ધારણાનો વિષય નથી. આ તો શું કરે છે કે પછી વાંચીને માણસ મેન્ટલ પ્રોજેક્શન કરી લે છે, કારણ સુતપ્રિયા એટલે આવું, કારણ સુતપ્રિયા એટલે આમ. એ વિષય એવી રીતે નથી. શું આપણે તો અહીંયા તમે પ્રશ્ન કાઢો નહીં તો અમે તો કંઈ ચર્ચા જ નથી કરતા. અહીંયા આટલા વર્ષથી સ્વાધ્યાય આવે છે પણ કારણ સુતપ્રિયાની એવી કોઈ ચર્ચા નથી લેતા અમે, કેમ કે એનું એક માઇન્ડમાં પ્રોજેક્શન પહેલેથી થઈ જાય, મેન્ટલ પોઝિશનમાં કલ્પના થઈ જાય કારણ સુતપ્રિયા એટલે આવી. કારણ સુતપ્રિયા એટલે સાક્ષાત કાર્યનું કારણ છે, અને ત્યાં તો એવું લીધું છે કે જે પંચમ ગતિ જે કેવળ જ્ઞાનાદિ શુદ્ધ પર્યાયો છે એની જે પર્યાય પરિણમન શક્તિ ત્રિકાળ રહેલી છે, ત્રણેય કાળે કેવળ જ્ઞાનાદિ પરિણમન ત્રિકાળ શક્તિ રહેલી છે કે નહીં ને, એ પર્યાય પરિણમન શક્તિનું જે વર્તમાન તે કારણ શુદ્ધ પર્યાય છે. શું કે જે વર્તમાનમાં મોજૂદ છે અને સ્વાકાર ભાવે મોજૂદ છે, શું કે એના વર્તમાનને સ્પર્શ સન્મુખ થાય ક્યાંક પર્યાય શુદ્ધ થઈ જાય, પૂર્ણ શુદ્ધ થઈ જાય. શુદ્ધ થઈ જાય એટલે કેવળ જ્ઞાન આદિ પૂર્ણ શુદ્ધ થઈ જાય. તો ત્રિકાળીનું કેવું સામર્થ્ય કેટલું જો એક સમયના વર્તમાનનું આટલું સામર્થ્ય, તો ત્રિકાળીનું સામર્થ્ય કેટલું. ખરેખર તો એના ઉપરથી કારણ શુદ્ધ પર્યાય ઉપરથી ત્રિકાળી દ્રવ્યના સામર્થ્યનો ભાવ ભાસે છે. એક દ્રષ્ટાંત લઈએ, જે રામચંદ્રજીએ ધનુષ સીતાજીના સ્વયંવરમાં તોડ્યું, એ ધનુષનો વિષય એવો આવ્યો છે કથાનો યુગમાં કે જનક રાજાએ મંત્રેલું ધનુષ્ય હતું, સામાન્ય ધનુષ્ય ન હતું. એટલે એ ધનુષ્ય જે મૂકેલું જે જગ્યાએ એની આસપાસ એક કરંટ ચાલતો હતો, એટલે કેટલાક બળવાન રાજાઓ શરીરના બળિયા તો હતા, કેમ કે બધાએ જોયું કે ભાઈ સીતાજી તો સ્વરૂપવાન છે, આપણે પણ સ્વયંવરમાં જાઓ ને, ધનુષને તો ખાલી ઉઠાવવાનું જ હતું એમને, તો જે ધનુષ ઉઠાવી લઈએ ઉપાડી લઈએ એની સાથે સીતાને પરણાવવા, કે બધાને છૂટ આપી. રામચંદ્રજી તો પાછો પારો રાખ્યો હતો એમણે, જેને ટ્રાય કર્યું એ કરી લ્યો બધા. તો કેટલાક જે શરીરના બળવાન રાજાઓ હતા એની નજીક જાય તો ઉડી નાકા પડે, તો એ ધનુષમાં કરંટ કેટલો હશે. આપણી કઈ સ્વીચ છે એની 4 ઇંચ હાથરી એ બાર, તોય કરંટ લાગતો હોય તો અડાય ખરું. આજુબાજુમાં ભેજ હોય તો નજીકમાંથી કરંટ લાગે, કારણ કે મોઇશ્ચર તો પકડે છે કરંટને. શું તમે સ્વીચને અડો એ પહેલા 1-2 ઇંચ પહેલા તમારો કરંટ ચાલુ થઈ જાય, સ્વીચને તો અડી જ ન શકાય. એવી રીતે હતું, તો ઉડી ઉડીને પડવા માંડ્યા, નજીક જાય ત્યાં ફેંકાઈ જાય, આખું શરીરને ફેંકી દે એટલો એનો કરંટ હતો. રામચંદ્રજીનું સામર્થ્ય એટલું હતું કે એને ઉપાડ્યું નહીં, ઉપાડ્યું તો એના ટુકડા થઈ ગયા, ખટકા થઈ ગયા સીધા એના શરીરમાં. એના તાકમાં બાહુબળમાં તાકાત કેટલી કે બીજાના શરીર ફેંકાઈ જાય ત્યારે આ ઉપાડે તો એના ટુકડા કરી નાખે થઈ જાય. એવી રીતે એનું જે બળ સમજાવવું છે એમ કારણ શુદ્ધ પર્યાય ઉપરથી ત્રિકાળીનું સામર્થ્ય સમજાવવું છે. ખરેખર તો મૂળ હેતુ તો આ છે, કારણ શુદ્ધ પર્યાય કહીને ત્રિકાળીનું સામર્થ્ય કેટલું એ સમજાવવું છે કે જેને વર્તમાન પર્યાય સન્મુખ થાય, અડે નહીં, દ્રવ્ય પર્યાયને સ્પર્શતી નથી. શું પર્યાય દ્રવ્યને એકબીજાને સ્પર્શતા નથી, ખાલી પર્યાયનું જે આમ પરસન્મુખનું જે વલણ હતું એ સ્વસન્મુખ થયું, દ્રવ્યની સન્મુખ ખાલી એનું વલણ થયું. દ્રવ્યની સન્મુખતા થઈ અને જો અંતર્મુખ સન્મુખતા રહી તો પૂર્ણ શુદ્ધતા પ્રગટી જાય પર્યાયમાં, વગર સ્પર્શે ને વગર અડે. એનું વર્તમાન એવું છે, પ્રત્યેક વર્તમાન એવું છે. પાછું એમ એક તે સમય નું નહીં, પ્રત્યેક ત્રણેય કાળની મોજુદગી એવી છે. એને આખું ત્રિકાળી દ્રવ્ય કેટલું સામર્થવાન હશે, અંદર કેટલું સામર્થ્ય ભર્યું છે. સન્મુખ થનાર ને જો કેવળ જ્ઞાન ફાટે તો અંદર શું કેવું ભર્યું હશે સામર્થ. એટલો કરંટ લાગે પર્યાય ને એમ કે છે, ધ્રુવની સન્મુખ થનાર પર્યાય ને એટલો કરંટ લાગે કે અંતર્મુહૂર્તમાં તો કેવળ જ્ઞાન ફાટે અંદર છે. વસ્તુ કેટલી સામર્થ વાળી હશે એ સમજાવવા માટે એ વાત લીધી છે. એટલે ઉત્પાદ વ્યયને પાર જઈને અંતર્મુખમાં પોતાનું જે સ્વાકાર ભાવે રહેલું અનંત ગુણનું એક રૂપ પણ એની મોજુદગી, વર્તમાન મોજુદગી સ્વીકાર થાય એટલે કાર્ય શુદ્ધ કાર્યની શરૂઆત થઈ જાય, શુદ્ધ પરિણામની શરૂઆત થઈ જાય. એવી રીતે કારણ શુદ્ધ પર્યાયનું સ્થાન છે. અને ગુરુદેવે તો એક એનો નકશો બતાવીને પણ સમજાવ્યું છે કે જે ચાર ભાવ છે એ ઉત્પાદ વ્યય વાળા છે, ઉદય, ઉપશમ, ક્ષોપશમ અને ક્ષાયિક. અને સમુદ્રનું દ્રષ્ટાંત દીધું છે કે સમુદ્રમાં જેમ ઊંચા નીચા અનેક મોજાઓ થાય છે તો ઉપલી સપાટી છે એ ઊંચી નીચી છે, એ મોજાને ચાર ભાવમાં નાખ્યા. પછી હવે સમુદ્રના અંદરના ઊંડાણમાં જતા એ મોજાનો ઉપરની સપાટીના જે પ્રવાહનો કરંટ છે, શું જેને પ્રવાહિત પાણી કહેવામાં આવે છે, એ પ્રવાહનો લેયર એટલે થર પૂરો થઈ જાય. એ ઉપરના પ્રવાહનો આખો થર છે એ લેયર પૂરો થયા પછી એક સ્થિર પાણીનું દળ આવે છે કે જ્યાં પાણી હલચલ નથી, સ્થિર ગંભીર પાણી છે. અને એટલું બધું ગંભીર છે કે ત્યાં ક્યાંય ઉપર ને ગમે એટલી હલચલ છે તોફાન હોય એ ક્યાંય નીચે દેખાય નહીં, મોજાનો ઉછાળો નીચે નહીં દેખાય એમ. એટલે એને સાગરવર ગંભીર કહેવામાં આવે છે. કોઈ વધારે ભગવાન ગંભીરા જોઈને એને સાગરવર ગંભીર કહ્યા છે ભગવાનને. શું એ ગંભીર જે દળ આવે છે, સ્થિર દળ આવે છે, એની જે ઉપરની પહેલી સરફેસ છે, ઉપરની સપાટી છે, એ સ્થાને અહીંયા કારણ શુદ્ધ પર્યાયને સ્થાન લીધું છે નકશાની દ્રષ્ટિએ. એટલે ઉત્પાદ વ્યયથી અંદર જવાનું છે. અવલંબનની દ્રષ્ટિએ ઉત્પાદ વ્યયને છોડીને જે અંતર્મુખ થવાનું છે એમાં જે સ્થિર ધ્રુવ દળ છે, ચૈતન્ય દળ છે, એનું જે વર્તમાન છે, શું કે જે સ્વરૂપાકાર છે, અભેદ, અભેદ સ્વરૂપાકાર છે, અભેદ સાકાર પણ છે. અભેદમાં બે વાત છે, એક ગુણ ભેદના ભેદ નહીં, ધર્મના ભેદ નહીં, એને પણ અભેદ કહે છે. અને એક પોતાથી અન્ય નહીં તે અભેદ, શું પોતાથી આત્મીય, આત્મીયતાને અભેદ પણ કહે છે. એમને કે ભાઈ અમારે કઈ બે વચ્ચે કઈ ભેદ જ નથી, કોઈ કોઈ કોઈનો કોઈનો હિસાબ ગણતા નથી, કેમ કે અમારે બે વચ્ચે કઈ ભેદ નથી. ભેદ નહીં તેનું નામ અભેદ. શું એમ પોતા પણ એ ભાષે એનું નામ પણ અભેદ છે, અને ગુણ ભેદાદિના ભેદ ન જણાય એનું નામ પણ અભેદ છે. બંને સેન્સ લઈ લેવામાં તો એવી જે શુદ્ધ પર્યાયપણે પરિણમન શક્તિ છે એ પણ ત્રિકાળ છે અને એની એનું વર્તમાન લેવું છે. એ રીતે કારણ શુદ્ધ પર્યાય આ અનેક પડખાથી એ વિષયને ગુરુદેવે સ્પષ્ટ કર્યો છે.
ગુરુદેવ આ વર્તમાં ચાર દ્રવ્ય શુદ્ધ પરિણમે છે તો એના દ્રવ્ય ગુણ ને પર્યાય ત્રણે શુદ્ધ છે, તો પછી આત્મા ને દ્રવ્ય ગુણ ને પર્યાય ત્રણ શુદ્ધ હોવા જ જોઈએ એમ કેવું છે. હવે એમાં શું છે કે અહીંયા આપણે એક પર્યાય નો ખ્યાલ એવો કર્યો છે કે ઉત્પાદ વ્યય માં હોય તે પર્યાય, એટલે આપણો ત્યાં જે પૂર્વગ્રહ છે એ પૂરો થઈ જાય છે, ત્યાં પર્યાય સંબંધીનો જે પૂર્વગ્રહ છે એ આપણે એ રીતે માઇન્ડ ને પ્રોજેક્ટ કરી નાખ્યું છે. શું ભાઈ વસંતભાઈ એ વાત સારી કરતા હતા વારંવાર કે આ એક વિષય એવો છે કે ગમે એ રીતે માઇન્ડ ને પ્રોજેક્ટ કરી નાખો પછી એ જ પ્રમાણે બધું દેખાય, એટલે શું જે ચશ્મા ચલાવો એ ચશ્માથી પછી બધું દેખાય, એ જુદા જુદા શબ્દો હોય છે દરેકના કહેવાના, પછી એ જ રીતે પૂર્વગ્રહ પ્રમાણે જોઈ શકાય એમ નથી જોવાનું. અહીંયા અહીંયા વસ્તુ જે છે એ વસ્તુની પણ દરેક વર્તમાનમાં કોઈ સ્થિતિ હાલત છે કે નહીં એને પર્યાય કહે છે. હા, જે ત્રિકાળી દ્રવ્ય છે એની પ્રત્યેક વર્તમાનમાં કોઈ સ્થિતિ છે કે નહીં કે અસ્થિત છે કે નહીં, એ તો સ્વસ્થિત છે ખરેખર, તો અસ્થિત તો નથી પરસ્થિત તો નથી પણ સ્વસ્થિત છે. એવી જે એની કોઈ એક દરેક વર્તમાનમાં કોઈ એક પરિસ્થિતિમાં રહેવું જે છે એની અવસ્થા ગણી છે ત્યાં ઉત્પાદ વ્યારે સંબંધ ન લેવા આયા. શું દરેક વર્તમાનમાં આ આત્મા પોતાના પૂર્ણ સ્વરૂપે સ્વસ્થિતપણે રહેલો છે. જો એની અત્યારની મોજુદગીને પકડવામાં આવે તો સીધું જ કાર્ય શુદ્ધ થાય. આમ પ્રેક્ટિકલ સાઈડનો વિષય છે કે એની મોજુદગી જેવી સ્વીકારવામાં આવે કે હું અત્યારે આવો છું એટલે એ સ્વીકારમાં કાર્ય શુદ્ધ હોય. એટલે એ વિષય એકદમ રિઝલ્ટ ઓરિએન્ટેડ ફોર્મમાં છે આખી. શું એ વિષય જ આખો એનું રિઝલ્ટ ઊભું કરે એવો છે, એટલે એવી જ રીતે એ વિષયને ગ્રહણ કરવો જોઈએ. બીજી રીતે જો ગ્રહણ કરવામાં આવે તો એ મેન્ટલ પ્રોજેક્શન થઈ જાય પાછું એને. બોલે તો ત્રણે કાળે શુદ્ધ છે ને, ચારે પદાર્થો તો ત્રણે કાળે શુદ્ધ છે, તો બધા પદાર્થો એવું ખરેખર તો દ્રવગુણ પર્યાય થી શુદ્ધ હોવા જ જોઈએ, નિત્ર પદાર્થ અધૂરો રહે છે એમ કે છે. શું ઉદગણ તો પ્રયોજન નથી ને, સમજાવો છો તો આત્માને મગે પૂતગળમાં વિકાર તો છે ને, પૂતગળ તો ત્રણેય કાળે શુદ્ધ છે. પૂતગળ ક્યાં ત્રણેય કાળે શુદ્ધ છે, પૂતગળ તો પછી અશુદ્ધ પણ પરિણમે છે, એટલે એનો દ્રષ્ટાંત લાગુ ન પડે ને. એમ તો સત્પુરુષ થી આત્મા ઓળખાય છે પણ દ્રષ્ટાંત લેવો હોય તો અરિયંત નો લેવો જોઈએ, કેમ કે શુદ્ધ પર્યાય થઈ ગઈ છે માટે. કારણ શુદ્ધ પર્યાય નો વિષય નથી ત્યાં, ત્યાં તો જે જ્ઞાન સામાન્યમાં જ્ઞાન વેદન છે એની વાત છે. જ્ઞાન વિશેષ જુદી વાત, જ્ઞાન સામાન્ય જુદી વાત, કારણ શુદ્ધ પર્યાય જુદી વાત, અને ત્રિકાળી ધ્રુવ જુદી વાત, બધાની વાત જુદી જુદી છે. જ્ઞાન સામાન્ય ની વાત લેવી છે. જ્ઞાન ની એક પર્યાય ને બે અંગ છે. જે બાહ્ય અંગ છે એ જ્ઞાન જ્ઞા કરે છે, અને જ્ઞાનની પર્યાયનું જે અંતરંગ છે એ જ્ઞાનાકારે છે. એ દ્રષ્ટાંત લઈએ તો સ્ફટિકનો દ્રષ્ટાંત છે, કે સ્ફટિકની પર્યાય નિર્મળ છે પહેલા, પછી કોઈ લાલ કપડું કે ફૂલ એને નીચે મૂક્યું એટલે આખો સ્ફટિક લાલ થઈ ગયો. તો એની બાહ્ય પર્યાય છે એ લાલ છે ત્યાં શું, પણ એ જ વખતે એની અંતરંગ પર્યાય છે એ લાલ નથી. શું એ અંતરંગ પર્યાય તો નિર્મળ જ છે. જે સ્ફટિકની પર્યાય નિર્મળ પર્યાયનો નાશ નથી થયો. જો નિર્મળ પર્યાયનો અભાવ થાય તો જાય ન ઉઠે, પણ લાલ જાય ઉઠી છે ને આખો સ્ફટિક લાલ દેખાય છે તો એ સ્ફટિકની પર્યાય છે, લાલ પર્યાય છે, આખો સ્ફટિક લાલ 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 દેખાય છે. એ સ્ફટિકની પર્યાય ભલે જાય વાળી છે તો પણ સ્ફટિકની મૂળ જે શુદ્ધ પર્યાય છે પારદર્શકપણું, એનો અભાવ નથી થયો. જો એનો અભાવ થયો હોય તો લાલપણું ન દેખાય. તો એની બાહ્ય પર્યાય લાલ છે અને એની અંતર પર્યાય છે એ નિર્મળ છે, પારદર્શક છે. એમ આત્મા અનંત અનેક જ્ઞેયોના જ્ઞેયાકારો ઝીલે છે, એ જ્ઞાનના સ્વચ્છત્વ અને નિર્મળપણાને લઈને ઝીલે છે. તો એની પર્યાય જ્ઞાનાકારે થાય છે, જ્ઞેયાકારે જ્ઞાનાકાર બને છે. જેવા જ્ઞેયાકારો છે એવા જ્ઞાનાકારો ઉત્પન્ન થાય છે જ્ઞાનમાં, પણ એનું બાહ્ય અંગ છે. એ જ વખતે જ્ઞાનની જ્ઞાનાકાર એક અવસ્થા જે છે એ જ્ઞાન સામાન્ય છે, અને એ જ્ઞાન સામાન્યમાં જ્ઞાન વેદન છે. એ જ્ઞાન વેદન દરેકને અનુભવમાં આવે છે, કેમ કે જ્ઞાન વેદન છે એમાં બીજાનો પ્રવેશ નથી થઈ શકતો જ્ઞેયોનો, કે બીજા પદાર્થોનું વેદન પણ એમાં આવી શકતું નથી. ખાટું ખારું તીખું બધું જ્ઞાન વિશેષ મારીએ, જ્ઞાન સામાન્યમાં ના આવે. શું એટલે એનો અનુભવ જ બધાને થાય છે. આ બાળગોપાળને પોતાના જ્ઞાન સામાન્ય રૂપ જ્ઞાન વેદનનો જ બધાને અનુભવ થાય છે, પણ એ પોતે એને પકડી શકતો નથી. એનું લક્ષ્ય એના ઉપર નહીં હોવાથી એને પકડી શકતો નથી. માટે લક્ષ્ય કરાવવા માટે શાસ્ત્રો કયા, લક્ષ્ય થવાને તેનો કયા શાસ્ત્ર સુખદાય. લક્ષ્યનું ઘણું મહત્વ છે. આમાં જે 49 ગાથા છે એમાં 5મો બોલી લીધો છે, સકળ વિશેષોના વિશેષોમાં એક સાધારણ સ્વસંવેદન સ્વરૂપ હોવાથી 5મો બોલી લીધો છે. આત્મા પરને વેદતો નથી કે પરને ભોગવતો નથી, માટે અવ્યક્ત છે અથવા માટે અસ્પર્શ છે કે અગંધ સ્વરૂપ છે. એ જે લીધો છે બધામાં 5મો બોલ એ જ લીધો છે. સાધારણ એટલે સામાન્ય, સકળ વિશેષોમાં સાધારણ એટલે સામાન્ય, સામાન્ય ને વિશેષ, વિશેષ ત્યાં સામાન્ય ને સાધારણ શબ્દ થી લીધો છે. અસાધારણ એટલે વિશેષ, સાધારણ એટલે સામાન્ય. એમાં તો 49મી ગાથામાં લીધી છે એમણે, એ 17-18 નો વિષય છે. એટલે આમ આમ શું છે કે જે સમ્યક અનુભવન છે આત્મા, જેને આત્મજ્ઞાન કહેવામાં આવે છે, આત્માનુભવ કહેવામાં આવે છે, એવો અનુભવ કાંઈ આ બાળગોપાળને નથી. કેમ કે એમાં તો ત્રિકાળીની ઓળખાણ પૂર્વક અવલંબન છે, તો એને કઈ અવલંબન તો નથી. અવલંબન તો એને પરદ્રવ્યને પરભાવનું છે, પણ વેદન એને પરદ્રવ્ય ને પરભાવનું નથી, છતાંય તે થઈ શકે જ નહીં, કેમ કે એ તો અશક્ય ને અસંભવિત છે. એ તો 92, 93, 94, 95 માં તો એ વિષય ચાલવાનો છે. અશક્ય ને અસંભવિત છે.
પ્રગટ હોવા છતાં, એમ જે શબ્દ વાપર્યો, પ્રગટ હોવા છતાં, અનુભવમાં આવવા છતાં
અનુભવાતો નથી.
ઉત્પાદભાઈ ધ્રુવ,
હવે એમાં શું કેવું છે? હવે તેને આત્મા કેમ કયો? જો અહીંયા આ વિચારવાનું છે કે ત્યાં એને આત્મા શું કરવા કયો છે? તો ત્યાં જ્ઞાન સામાન્ય જ્ઞાન વેદન ને આત્મા ત્યાં કીધો છે, કેમ કે જ્ઞાન ગુણ ને ત્યાં આત્મા કહે છે. એ પદ્ધતિ છે અમૃતચંદ્રાચાર્ય, જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના પ્રાપ્તમ ક્ષમંતે નહિ. જ્ઞાન ગુણ તે આત્મા છે, જ્ઞાન જ્ઞાન ને વેદે તે આત્મા છે. શું? અથવા સ્વપણે વેદાતું જ્ઞાન તે આત્મા છે, જે 733 માં પરમાગમ સાર માં ગુરુદેવે કહ્યું. એટલે આત્મા બે રીતે કહેવાય છે, એક વેદન ની વિધિ ની અપેક્ષાએ પણ કહેવાય છે, ત્યાં પર્યાય ને પણ આત્મા કહે છે, જે સ્વભાવ સદ્રશ પર્યાય છે માટે ત્યાં, કેમ કે જ્ઞાન સામાન્ય છે એવો જ સ્વભાવ છે. ઓળખાણ પણ એ જ લક્ષણ થી થાય છે. ખરેખર તો ત્યાં પર્યાય અંશ છે, સ્વભાવ સદ્રશ હોવાથી, અને ત્યાં આત્માનો એને સ્વીકારતા, એને વેદતા, સ્વપણે વેદતા, સ્વાશ્રય થઈ જતો હોવાથી અનિવાર્યપણે સ્વાશ્રય થાય. શું? કેમ કે 15મી ગાથા લ્યો તમે, તો જ્ઞાન વિશેષ નો આવિર્ભાવ કર્યો છે અજ્ઞાનીએ. ખરેખર તો અજ્ઞાનીએ જ્ઞાન વિશેષ નો જ આવિર્ભાવ કર્યો છે. તો એને જે જ્ઞેયોથી જ્ઞાન વિશેષ થયું એનો પરાશ્રય અનિવાર્યપણે થઈ જાય છે, લોલુપતા ઉભી થઈ જાય છે. અને જે જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિબિંબ પામે છે અને એ જે જ્ઞાન વિશેષનો આવિર્ભાવ થાય છે એને લઈને એ જ્ઞેયોની લોલુપતામાં પરાશ્રય અનિવાર્યપણે થઈ જાય છે એ જીવને. એવી રીતે અહીંયા જ્ઞાન સામાન્યનો જો આવિર્ભાવ થાય તો સ્વદ્રવ્યનો આશ્રય અનિવાર્યપણે થાય. શું? પણ એ વિશે પ્રેક્ટિકલ સાઈડ નો છે, આ તો એક કઈ દેખાડ્યું. હું એ પ્રમાણે આવિર્ભાવ કરવામાં આવે જ્ઞાન વેદન નો, ધ્યાનમાં શું કરે છે જ્ઞાનીઓ, સ્વસંવેદન નો આવિર્ભાવ જ વિશેષ કરે છે. ત્રિકાળી તો લક્ષ્મણ છે, એનો કઈ વિકલ્પ કરવાનો છે નહીં. જે વસ્તુ લક્ષ્મણ છે એનો વિકલ્પ કરવાનો તો પ્રશ્ન નથી. જે વસ્તુ લક્ષ્મણ રહી ગઈ ત્રિકાળી ધ્રુવ, એનો તો વિકલ્પ કરવાનો તો પ્રશ્ન નથી ને. વિકલ્પ કરે તો વંતરાય પડે વિકલ્પ નો. વસ્તુ લક્ષ્મણ છે, જ્ઞાન ની ધારા ચાલે છે, એમની જ્ઞાન ધારા તો ચાલે છે. જ્ઞાન સામાન્ય ને એમાં વેદન છે, એમાં ભાવાન્વિત થાય છે, એ સ્વભાવ સદ્રશ છે. દ્રવ પર્યાયના ભેદ જોતા નથી, જ્ઞાન માત્ર માં બધું આવી ગયું. શું? એનો આવિર્ભાવ થાય છે સ્વસંવેદન ને વધારતા જાય છે. જ્ઞાન સામાન્ય જે પ્રગટ છે, નિવેદન પણ એ પ્રગટ છે. જ્ઞાન સામાન્ય એ જ્ઞાન અંશ ની વાત છે. એ લક્ષણ ની ચર્ચામાં એમણે કહ્યું છે કે પ્રસિદ્ધ હિ જ્ઞાનમ, જ્ઞાન તો પ્રગટ અને પ્રસિદ્ધ છે. પછી એ જ્ઞાન ને જ્ઞાન માત્ર કહી દીધું. શું કીધું? કેમ કે દ્રવ પર્યાયના ભેદ લેવા નથી, વસ્તુ લક્ષમાં છે, વસ્તુ લક્ષમાં લેવાની છે, પણ દ્રવ્યને પર્યાય એવા ભેદથી નહીં. એટલે જ્ઞાન માત્ર છે સ્વસંવેદના સિદ્ધિ, એ જ્ઞાન માત્ર ની સ્વસંવેદન થી પ્રાપ્તિ છે. જ્ઞાન પ્રગટ છે પણ જ્ઞાન માત્ર ની સ્વસંવેદન થી પ્રાપ્તિ છે. જ્ઞાન માત્ર છે સ્વસંવેદના સિદ્ધિ. લક્ષણ ની ચર્ચામાં એટલી વાત નાખી છે છેલ્લે, એવી રીતે ઓળખાણ થાય છે વેદાંશ થી. ઓળખાણ થાય છે, બીજી રીતે ઓળખાણ ન થાય. એક બીજું સંકેત 751 માં શ્રીમદજી એ લીધું, 751 નંબર ના પત્ર માં, એ પરમાર્થ ને સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ લીધી. એમને પરમાર્થ શબ્દ વાપરો, ધ્રુવ ને ત્રિકાળી ને સ્વભાવ ને જ્ઞાન માત્ર ને પરમાર્થ શબ્દ વાપરો. એ દરેક શૈલી જુદી છે કહેવાની. પરમાર્થ ને સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ, તેને અમે સમ્યક દર્શન સંકેત કહીએ છીએ, બીજું સંકેત કહીએ છીએ. એ સમ્યક દર્શન નું અનન્ય કારણ છે, ઓળખાણ છે, નિર્ણય છે, નિશ્ચય છે. 751 પત્ર છે ને, એમાં એ ત્રણ સંકેત લીધા છે એમણે. મુમુક્ષુને લાઈન ક્લિયર કરી દીધી આખી. હા, પહેલા સત્પુરુષની ઓળખ, પછી સ્પષ્ટ અનુભવાંશ સ્વભાવની ઓળખ, સ્વરૂપની ઓળખ, બસ નિર્વિકલ્પ પરમાર્થ સમ્યક દર્શન ને તને પ્રાપ્તિ થઈ જશે. એ મોક્ષ માર્ગ શરૂ થઈ ગયો. ચોખ્ખી લાઈન કરી નાખે, મારે પૂજા કરવી, મારે ભક્તિ કરવી, મારે શાસ્ત્ર વાંચવું, મારે ક્રિયાકાંડ કરવી, શું કરવું આ બધામાંથી, કે કાંઈ નહીં, એક સત્પુરુષની ઓળખ અને પછી સ્પષ્ટ અનુભવાન છે સ્વરૂપને ઓળખ, બસ સમ્યક દર્શનમાં આવી ગયો. તો બે સંકેત થઈ ગયા, ત્રીજું આવ્યા વગર રહીએ નહીં. જેને બે સંકેત થાય, અરે એક થાય અને બીજું આવ્યા વગર રહીએ નહીં, બે આવે અને ત્રીજું આવ્યા વગર રહીએ નહીં. કાર્યકારણની અનિવાર્ય શૃંખલા છે એ તો. કાર્યકારણની અનિવાર્ય પરિસ્થિતિ છે કે જેને પેલું સંકેત થાય અને બીજું થાય, બીજું થાય અને ત્રીજું થાય જ, ત્રીજું થાય અને નિર્વાણ થાય જ, એને સંસાર હોય જ નહીં. આટલું બધું લાઈન ક્લિયર મૂકી છે, સુગમ કરી દીધો મોક્ષ માર્ગ ને, સુગમ કરી દીધો છે. લક્ષ લક્ષણ ના નહીં, દ્રવ્ય પર્યાય ના નહીં, કઈ એક નહીં. વિષય અમુક જગ્યાએ થોડો અટપટો થયો, એટલે આપણે બધાને ત્યાં ચર્ચાનો વિષય જુદી જુદી રીતે બની જાય છે, વિવાદનો વિષય બની જાય છે. પણ મોક્ષની ભૂમિકામાં આ જ્ઞાન સાધન છે, કેમ કે જ્ઞાન લક્ષણથી ઓળખાય છે. અને જેવું સમ્યક દર્શન થયું કે એક પરિસ્થિતિ બીજી પલટાય છે, શ્રદ્ધાના બળે આગળ વધે છે. ધર્માત્મા શ્રદ્ધાના બળે મોક્ષ માર્ગમાં આગળ વધે છે. શું? જેટલું શ્રદ્ધાના વિષયભૂત પદાર્થ ઉપર વીર્યનું જોર જાય, એટલી એની સિદ્ધિ નજીક થઈ જાય. ત્યાં જ્ઞાન ગ્રહણ કરી નાખ્યું, પછી તુષ્માસ ભિન્ન હોય તો ચાલે, પણ એ પહેલા મોક્ષની ભૂમિકામાં જ્ઞાન અંશથી જ ઓળખાય, બીજી રીતે ઓળખાય નહીં. કેમ કે શ્રદ્ધા ઊંધી પડી છે, મિથ્યા છે, માટે કામમાં ન આવે. ત્યાં જો બે વિભાગનો ખ્યાલ ન આવે તો ગોથા ખાયા ખાતા કરે, કે આમ પહેલા આમ કે છે, વળી આમ કે છે, વળી આમ કે છે, પાછા આમ કે છે. કઈ ભૂમિકાની વાત ચાલે છે એ તો વિચારવું જોશે કે નહીં. નહીતર શું કરે છે કે ઘણા મુમુક્ષુતામાં શ્રદ્ધા દ્રષ્ટિના જોરની વાત ઉપર આવી જાય છે. અમારે કઈ જ્ઞાનના ક્ષોભ સમાજ, અમે તો દ્રષ્ટિના જોરે આગળ વધવા માંગીએ છીએ, પણ હવે તારી દ્રષ્ટિ ઊંધી છે, દ્રષ્ટિના જોરે આગળ જઈશ તો ઊંધો વિયો જઈશ, ખબર નહીં પડે તને ક્યાં ઊંધો જઈશ. એટલે સાંગોપાંગ વિચાર ન કર્યો હોય પરિસ્થિતિના તો ગોથા ખાઈ જાય. વચનો તો અનેક પ્રકારના આવે, જ્ઞાન પ્રધાન આવે, શ્રદ્ધા પ્રધાન આવે, પુરુષાર્થ પ્રધાન આવે.
વસ્તુ સ્થિતિ
આગું પાછું હાલ એવું નથી, એકદમ સાયન્ટિફિક પરિસ્થિતિ તો આ છે, વૈજ્ઞાનિક પરિસ્થિતિ તો આ છે. મોક્ષનું ભૂમિકામાં જ્ઞાન સાધન છે, એટલે પંચાધ્યાયીકારે એ વિષય લીધો છે. જ્યાં સમ્યક સન્મુખનું પ્રકરણ ચાલ્યું છે ત્યાં એમણે પ્રકરણ એ વિષય લીધો છે. જ્ઞાનમ એકમ સાધનમ સાધનાદિ વિધૌચિત, વિધિના વિષયમાં જ્ઞાન એક જ સાધન છે. સ્વાનુભૂતિ એક હેતુશ્ચ તસ્માત તત્ પરમમ પદમ, 401 નંબરની ઉત્તરાર્ધની ગાથા છે આ પંચાધ્યાયની. મારે સુગાનીજી હતા રૂબરૂ એટલે અમારે થોડી ચર્ચા થઈ હતી એક વાર. આપ બહુ દ્રષ્ટિ પ્રધાનતાથી વાત કરો છો, અને તો કઈ પક્ષથી તો વાત નથી કરતા ને. શાસ્ત્રમાં તો જ્ઞાન પ્રધાનતાથી પણ વાતો આવે છે, આપતી હશે કે મને તો આ રીતે ચાલે છે, કે પક્ષ થઈ ગયો હોય તો એમ કહો તો મને વાંધો નથી, કે હસતા હસતા જરા જવાબ દેતા હતા એમ કે આપને પક્ષ થઈ ગયો છે કે શું એમ કોઈ કહેતો, કે હા ભલે કહી દે કે મને પક્ષ થઈ ગયો છે, મને કઈ વાંધો નથી. ત્રિકાળી પરમાત્માનો પક્ષ થઈ ગયો છે એમ કે તો મને કઈ વાંધો નથી, હું એનો પક્ષકાર તરીકે ગણાવ તો મારે શું એમાં વાંચન છે, ભગવાનનો પક્ષકાર રહેવામાં શું વાંધો છે. પછી કીધું એમની સાધનની દ્રષ્ટિએ વિચાર કરીએ આપણે, કીધું તો આ એક ગાથા છે પંચાધ્યાયીની, એ જરાક તમે જુઓ તો. એટલે પછી એમણે શાસ્ત્ર હાથમાં આપ્યું એટલે થોડું ગંભીરતાથી એના વાંચ્યું, એમણે વાંચીને સેકન્ડ થોડું 5-15 સેકન્ડમાં જવાબ દીધો. ત્રણેય કાળના જ્ઞાનીઓની આ જ પરિસ્થિતિ છે, જ્ઞાનમ એકમ સાધનમ. ત્રણેય કાળના જ્ઞાનીઓ આ રીતે જ જ્ઞાની થાય છે, ત્રણેય કાળે આ રીતે જ જ્ઞાની થવાય છે એમ એમનું કહેવું છે. એટલી દ્રષ્ટિ પ્રધાનતાથી વાત કરતા હતા, પણ શ્લોક બતાવ્યો તો બરાબર છે, દલીલ નથી કરી એમણે. વિકાસ થાય છે બધા ગુણો નો, કેમ કે સ્વરૂપ રચના તો વીર્ય થી છે ને. ત્રણેય કાળના જ્ઞાનીઓ આ રીતે જ્ઞાન પામે છે. મારે શું થયું કે દ્રવદ્રષ્ટિ પ્રકાશ પછી વિવાદ થયો હતો ઘાટકોપરમાં છે ને, ભૂપતભાઈ ને બધા બધી આખી ટીમ હતી, તો એ લોકો દ્રષ્ટિના જોરમાં આવી ગયા એકદમ. દ્રવદ્રષ્ટિ પ્રકાશ તો અમે લોકોએ પ્રકાશન કરીને બહાર મૂક્યું, પરિચય તો અમારે સીધો હતો, પણ એ લોકોના સંપર્કમાંથી માણસો આવી એમ કે ભાઈ શશીભાઈ ને લાલુભાઈ તો જ્ઞાન પ્રધાન બધી વાતો કરે છે, કે સોગાનીજી દ્રષ્ટિ પ્રધાન વાત કરે છે ને, અમે તો એક જ પકડી છે હવે, આ બે અમે કઈ ગણતા નથી. એ બે જણાને અમે પ્રવચન આપણા આવે સ્વાધ્યાયમાં આવે તો સાંભળીએ છીએ, બધી જ્ઞાન પ્રધાન વાતો બહુ કરે છે. અમે તો દ્રષ્ટિ પ્રધાનતામાં એવી વાત લીધી છે કે સોગાનીજી પાછળ રહી જશે એક વાર એમ કે પાછા સુગાનીજીએ તો એમ કીધું કે ભાઈ પર્યાય છે એ પરદ્રવ છે ને પર્યાય છે એ, તો કે અમે તો એમ કહીએ છીએ પર્યાય અલોકાકાશમાં છે, કે દ્રવ લોકાકાશમાં છે ને પર્યાય લોકાકાશ. બધી વાત એવી આવતી હતી પછી સોનગઢ બધી પછી ભાઈ હવે એવું નથી કીધું સાવ, અમારે તો પરિચય પ્રત્યક્ષ છે ને, આ બધી ચર્ચાઓ થઈ ગઈ છે. 137-143 નંબર નો બોલ છે એ વંચાવે જો આમ કે છે ભાઈ, કીધું એ બધી ખબર છે, તમે સમજો છો એવું નથી ત્યાં
તમે જે રીતે તમારા અભિપ્રાય પ્રમાણે એ વાતને ખતવી લ્યો છે એમ અહીંયા એ નથી કહેવા માંગતા. શું પણ ભાષા એવી છે કે તમને ફિટ બેસી જાય એવું છે, તમારો ખ્યાલ આવી ગયો છે ને તમને ફિટ થઈ જાય એવું છે. કઈ દ્રઢ તમારું દ્રઢ કરવા માટે એ વાત લેવા જેવી નથી, પણ માને નહીં કાંઈ. પછી ગુરુદેવ પાસે ગયા. ગુરુદેવ કે નહીં, એટલે વિવાદ એમ હતો, શ્રદ્ધાનપૂર્વક જ્ઞાન થાય કે જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય એમાં મોક્ષો ને. તો 17-18 માં તો ચોખ્ખું છે કે પહેલા જાણે ને પછી શ્રદ્ધે. શું જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય મોક્ષાર્થે નહીં. કુંકુંદ અમરચંદ્રાચાર્ય તો લીધેલું છે, એ તો સોગાનીજી નું પકડેલું કે નહીં શ્રદ્ધાનપૂર્વક જ્ઞાન થાય. શ્રદ્ધા કે બાદ જો જ્ઞાન ઉઘડતા એવો છે એ જ્ઞાન હે કે એ પહેલા તો 11 નો પૂર્વ નું જ્ઞાન થઈ જાય છે કે પકડ્યું એવી રીતે ઊંધું. એવું નથી, જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય. શ્રદ્ધાને આંધળી છે, શ્રદ્ધા તો મૂળમાં આંધળી છે. શ્રદ્ધાપૂર્વક જ્ઞાન થાય નહીં તો ઊંધી પડી છે, માને નહીં ગાય. પછી ગુરુદેવ ભૂલ છે તમારી. 17-18 ગાથાનો ગુરુદેવ આધાર આપ્યો, જ્ઞાનપૂર્વક જ મોક્ષો ને શ્રદ્ધાન થાય. પછી મોક્ષ માર્ગમાં ભલે શ્રદ્ધાના બળે આગળ વધે, મોક્ષ નું તો જ્ઞાનપૂર્વક જ શ્રદ્ધાન થાય. વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે, ચર્ચા થઈ છે. પછી ફેરફાર કર્યો ગુરુદેવ નું. એક વાર તો સોગાનીજી નું વચનામૃત કાઢીને દેખાડ્યું ગુરુદેવ, એમ કીધું કે નહીં જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય. તો સાહેબ પણ સોગાનીજી આમ કે છે ને, એમ તમે મને સમજાવવા આવ્યા છો કે? પછી ગુરુદેવ ખુલાસો ન કર્યો, પછી એને સમજાવવાનો પ્રયત્ન ન કર્યો, સીધું એમ કીધું કે એમ તો તમે મને સમજાવવા આવ્યા છો. ભાઈ સોગાનીજી નો જન્મ ગુરુદેવ થી થયો છે, તમે ગુરુદેવ ને ક્યાં એ વાત આગળ ધરો કે સોગાનીજી આમ કે છે? સોગાનીજી ને તમે એમ કહો ગુરુદેવ આમ કે છે તો વ્યાજબી છે, પણ ગુરુદેવ ને તમે સોગાનીજી નું વચન બતાવો છો. કઈક તો વિવેક તો રાખ. એટલે તો ઘણા વાદ વિવાદ ઉભા થાય. સ્પષ્ટીકરણ પાછું આમ ચાલતું નથી, અંદર અંદર ની સત્સંગ ની ચર્ચામાં આવા બધા સ્પષ્ટીકરણ બહુ ચાલતા નથી. આપણે મોમુક્ષુ સમાજમાં નથી ચાલતો. અવલંબન નો વિષય ત્રિકાળી છે ને પર્યાય વેદન નો વિષય છે. પર્યાય અવલંબન નો વિષય નથી ને ત્રિકાળી વેદન નો વિષય નથી, એ વાત નથી બેસતી. અસ્તિત્વ લક્ષણ કે છે, કેમ કે શ્રદ્ધા નો વિષય તો સત્તા છે ને અસ્તિત્વ છે ને, એટલે સત્તા થી ઓળખાય ક્યાં છે? અનેક પ્રકારોની ક્ષોભશૂન્ય ભૂલ થવાનું કારણ ધ્યેય શૂન્ય સ્વાધ્યાયની પ્રવૃત્તિ છે. પૂર્ણતાનું ધ્યેય ન બાંધે એટલે ક્યાંક ને ક્યાંક ગોથો ખાધા વગર રહીએ નહીં, કેમ કે એને ખબર નથી રહેતી કે હું મારી ચાલ બરાબર છે કે નહીં. શું જેમ તો એક ધ્રુવ કાંટો હોય, વાણ દરિયામાં વાણ ચાલતું હોય, દિશાની તો ખબર પડે નહીં. એને પણ જો હોકા યંત્રો હોય તો વાંધો ન આવે, એ દિશા ન ભૂલે. એમાં પૂર્ણતાનું લક્ષ્ય છે દિશા ન ભૂલવા, દિશા ન ભૂલે એના માટે છે. એકદમ ગમે એ વાત અટપટી આવે તો જુએ કે મારા મારા લક્ષ્ય સાથે કેવી રીતે અનુસંધાન છે. આનું હોકા યંત્ર જેવી વાત છે. આત્મજાગૃતિમાં પેલો આર્ટિકલ જ લીધો છે અને આત્મજાગૃતિનું મુખ્ય સૂત્ર એ રાખ્યું છે ટાઇટલ પેજ ઉપર. ગુરુદેવે તો એ સૂત્ર આપ્યું છે, એ આજે ભૂલાઈ ગયું છે. એ સૂત્ર નથી, એના ઉપર કોઈ ચર્ચાઓ નથી, એના ઉપર કોઈ વિચારણાઓ કે જાણે કોઈ વાત કરી છે કે કેમ એ છે. હા એમ કે છે પૂર્ણતાનો અર્થ ત્રિકાળી ધ્રુવ લઈ લે છે. પૂર્ણતાના લક્ષ્ય શરૂઆતમાં પૂર્ણતાનો અર્થ ત્રિકાળી લઈ લે છે. એ ભૂલ છે એમ નથી. બધા જ્ઞાનીઓ એક જ વાત કરે છે, તો બધા ઉપડ્યા છે, તો એક જગ્યાએથી ઉપડ્યા છે અને કોઈ જુદી રીતે થોડા ઉપડ્યા છે. પૂર્ણતાના લક્ષ્ય જ બધા મુમુક્ષુ થયેલા છે, એટલે તો નામ મુમુક્ષુ પડ્યું છે. મોક્ષના ઈચ્છુકને હિસાબે તો નામ મુમુક્ષુ પડ્યું છે. મુમુક્ષુ નામ રૂઢિગત પણ કેમ આવ્યું, ક્યાંથી આવ્યું? પૂર્ણતાના લક્ષ્ય માંથી આવ્યું છે. મોક્ષાર્થી ગયો કે મોક્ષ ગયો કે મોક્ષા પેલાશી ગયો, એટલે આપણે નિર્વાણ દર્શનમાં આત્માર્થી નું સ્વરૂપ નથી લીધું, મોક્ષાર્થી નું સ્વરૂપ કેવું એમ લીધું છે. આમ તો મોક્ષાર્થી થાય તે આત્માર્થી થાય છે, પણ આત્માર્થી અને મોક્ષાર્થી માં થોડો ફેર છે. આત્માર્થમાં આત્મહિત એટલું આવે છે, ઓલું તો પૂર્ણ શુદ્ધિ ચોખ્ખી આવે છે. હા, 17 માં મોક્ષાર્થી લીધું છે. મોક્ષ કા મોખ કામેણ, કુંદકુંદાચાર્ય નો શબ્દ એ છે, મોખ કામેણ, મોક્ષની કામના વાળાની વાત અમે કરીએ છીએ. કોણ ભેદ જ્ઞાન કરશે? મોક્ષાર્થી છે, ભેદ જ્ઞાન કરશે. મોક્ષાર્થી શબ્દ લીધો છે, એને ભેદ જ્ઞાન નો અધિકાર છે. બીજો ભેદ જ્ઞાન નો અધિકારી નથી એમ છે. ખરેખર વિકલ્પ કરે રાગને જ્ઞાન જુદા છે, પ્રયોગ નથી ન ચાલે. મોક્ષાર્થી થી આવીને પ્રયોગ ચાલે નહીં. વાતો બધી બહાર તો બહુ આવી ગઈ છે, કારણ શું પર્યાયથી માંડીને બધી વાતો સ્પષ્ટ તો ઘણી થઈ છે. પછી એને પોતામાં કેવી રીતે લાગુ કરી લેવી, ઉતારવી અંદરમાં, એ વિષય એ જાતનો પરિશ્રમ માગે છે, એ જાતનો પુરુષાર્થ માગે છે.
બોલો પણ આવે
ઓળખાણ વખતે લક્ષ થાય છે, પૂર્ણ દ્રવ્ય નું લક્ષ થાય છે. એને તો ખબર નથી, એને કાર્યક્ષેત્ર બદલવું છે ને શરૂઆત કરવી છે આ લાઈન ની, એને તો હજી ખબર નથી દ્રવ શું કહેવાય ને સ્વભાવ શું કહેવાય ને, એને ક્યાં ખબર છે? તો પછી એને લક્ષ ક્યાંથી થાય? પેલા આ લક્ષ થાય તો એ સ્વભાવને ઓળખવા માટે એ લક્ષ થી જ એને પ્રેરણા મળે છે. સ્વરૂપની અંતર ખોજ કરવી એ ખરેખર તો પૂર્ણતાના લક્ષના ગર્ભમાં એ વાત ઉત્પન્ન થઈ આવે છે. એટલે આગળ જતા એ સ્વરૂપની ખોજ કરી અને સ્વરૂપ લક્ષ કરે છે.
ભગવાન